ઓડિયો એકત્રા ફાઉન્ડેશન પ્રસ્તુત કરે છે ગ્રંથસાર, વિશ્વની શ્રેષ્ઠ કૃતિઓનો સાર હવે આપણી ભાષામાં. આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે. નમસ્કાર અને ગ્રંથસારમાં આપનું સ્વાગત છે. આજે આપણે એક એવી નવલકથાની ઊંડી સફર કરવાના છીએ જે એમ કે વાંચનારને છેક સુધી જકડી રાખે. એન્ટોઇન વિલ્સનની માઉથ ટુ માઉથ.
હા, આ એવી વાર્તા છે જે એક શું કહેવાય કબૂલાત તરીકે શરૂ થાય છે અને પછી નૈતિકતાના એવા ગૂંચવાડા ઊભા કરે છે ને કે મનમાં લાંબો સમય સુધી એના પડઘા પડ્યા કરે.
ખરેખર, અને આ પુસ્તક એટલે 2022માં આવ્યું ને તરત જ ચર્ચામાં રહ્યું. બરાક ઓબામાની જે પસંદગીની યાદી હતી એમાં પણ સ્થાન મળ્યું હતું.
અને લેખક એન્ટોઇન વિલ્સન એમની બીજી કૃતિઓ પણ જાણીતી છે, પેલી પેનોરોમા સિટી કે ધ ઇન્ટરલોપર. એમની શૈલી જ આવી છે ઓળખની ગૂંચવણ, ભાગ્યની રમતો ને પેલું સંબંધોમાં છુપાયેલું સત્ય, એ બધું ખોલવાની એમની રીત છે.
હા, અને પેલી એક મજાની વાત છે, ઘણા લોકો શું સમજે છે કે લેખક એડોરડો બેલેરીની છે.
અરે હા, પણ એ તો ઓડિયો બુકના નેરેટર છે. એમનો અવાજ એટલો સરસ છે ને કે લોકોને એવો ભ્રમ થઈ જાય છે.
સાચી વાત, પણ આપણે યાદ રાખીએ કે લેખક તો એન્ટોઇન વિલ્સન જ છે. આ રચના પણ એમ કે ખાસ છે.
બરાબર, થ્રિલર જેવું લાગે પણ એકચ્યુઅલી એ ફ્રેમ્ડ નેરેટિવ સ્ટાઇલમાં છે, એટલે કે વાર્તાની અંદર વાર્તા.
મતલબ કોઈ એક પાત્ર બીજાને વાર્તા કહી રહ્યું છે અને આપણે સાંભળી રહ્યા છે.
હા બિલકુલ, અને અહીં તો આખું સેટિંગ જ એરપોર્ટના લાઉન્જનું છે, જ્યાં એક પાત્ર જેફ કુક આપણા કથાકારને પોતાની જિંદગીની એકદમ ગુપ્ત પાયાની વાત કહી રહ્યો છે, એક કબૂલાત.
તો ચાલો જઈએ એરપોર્ટ લાઉન્જમાં અને સમજીએ કે આખી નવલકથા જે વાર્તા પર ટકેલી છે તે શું છે. આપણો આજનો હેતુ પણ એ જ છે કે આ જટિલ કથા પાત્રોની અંદર શું ચાલી રહ્યું છે અને એમાંથી જે નૈતિક સવાલો ઊભા થાય છે એની જરા ઊંડાણપૂર્વક વાત કરીએ.
તો શરૂઆત થાય છે ન્યૂયોર્કના જેએફકે એરપોર્ટના ફર્સ્ટ ક્લાસ લાઉન્જમાં. ફ્લાઇટ મોડી પડી છે
અને આપણો કથાકાર, જેનું નામ આપણને ક્યારેય ખબર નથી પડતી અને જે એક સંઘર્ષ કરતો લેખક છે, એ ત્યાં બેઠો છે.
ત્યાં જ અચાનક એને કોણ મળે છે? એનો જૂનો કોલેજનો મિત્ર જેફ કુક.
અને આ મુલાકાત જ કેવી અણધારી. કથાકાર તો માંડ માંડ જેફને ઓળખે છે કારણ કે જેફ હવે એકદમ બદલાઈ ગયો છે.
હા, ખૂબ જ સફળ, પૈસાદાર, આત્મવિશ્વાસથી ભરપૂર, જ્યારે આપણો કથાકાર તો એમ કે સામાન્ય જીવન જીવી રહ્યો છે. આ વિરોધાભાસ જ શરૂઆતથી એક ટેન્શન ઊભું કરે છે.
અને પછી જેફ કદાચ સમય પસાર કરવા કે પછી થોડો દેખાડો કરવા એક પ્રસ્તાવ મૂકે છે.
કહે છે, મારી પાસે એક વાર્તા છે, મારા જીવનની એક એવી ઘટના જેણે બધું જ બદલી નાખ્યું, સાંભળીશ?
અને એ માત્ર વાર્તા નથી, એ એક કબૂલાત જેવું છે. એટલે કથાકાર પણ થોડો કુતૂહલથી અને થોડો જેફના પ્રભાવ હેઠળ હા પાડે છે.
અને અહીંથી વાર્તા આપણને ભૂતકાળમાં લઈ જાય છે. કેલિફોર્નિયાનો સાન્ટા મોનિકા બીચ. જેફ ત્યારે યુવાન હતો, થોડો દિશાહીન.
એ દરિયા કિનારે હતો અને એણે એક માણસને ડૂબતો જોયો.
બસ કશું વિચાર્યા વગર એ કૂદે પડ્યો, એને બહાર ખેંચી કાઢ્યો અને એટલું જ નહીં, પેલું માઉથ ટુ માઉથ શ્વાસ આપીને એને બચાવી લીધો.
એકદમ ફિલ્મી બચાવ. પણ પછી જે થાય છે ને એ જેફના મનમાં એક શું કહેવાય કીડો સડવડાવી દે છે.
પેરામેડિક્સ આવે છે, એ બચાવેલા માણસને લઈ જાય છે, પણ એ કોણ હતો, ક્યાં ગયો? કોઈ ઓળખાણ નહીં, કોઈ આભાર નહીં, કશું જ નહીં,
જાણે હવામાં ગાયબ થઈ ગયો. અને આ વાત જેફને વળગી પડે છે એક જનૂન જેવું કે મેં કોને બચાવ્યો.
હા, એ માણસ કોણ હતો, એનું જીવન કેવું હશે, શું મેં કોઈ સારી વ્યક્તિને બચાવી કે કોઈ ખરાબ, મારું આ કામ ખરેખર સારું કહેવાય કે કેમ.
અને આ જ સવાલ, આ જ મૂંઝવણ નવલકથાના કેન્દ્રમાં છે. કોઈનું જીવન બચાવ્યા પછી તમારી નૈતિક જવાબદારી શું? શું તમે એના જીવન સાથે જોડાઈ જાઓ છો?
જેફની આખી વાર્તા જે હવે કહેવાનો છે એ આ પ્રશ્નોના જવાબ શોધવાનો અને પોતાના કાર્યોને એમ કે યોગ્ય ઠેરવવાનો એક લાંબો પ્રયાસ છે.
એ આપણને એવું મનાવવા માંગે છે કે જે કંઈ કરશે એ સંજોગોને આધીન થઈને કરશે, પોતે તો જાણે નિમિત્ત માત્ર હતો.
એટલે જેફની શોધ શરૂ થાય છે, ઘણી મહેનત કરે છે અને આખરે શોધી કાઢે છે કે પેલો માણસ લોસ એન્જલસનો ખૂબ ધનવાન અને થોડો કુખ્યાત આર્ટ ડીલર હતો, ફ્રાન્સિસ જે આર્સેનોલ્ટ.
ઓહો, એટલે કોઈ સામાન્ય માણસ નહોતો. આ જાણકારી પછી તો જેફનું જુનૂન વધી ગયું હશે.
બરાબર, હવે એને ખાલી જાણવું નથી, હવે એને આ ફ્રાન્સિસના જીવનમાં એમ કે પ્રવેશ કરવો છે, નજીક જવું છે.
અને એના માટે એ શું કરે છે? પોતાની સાચી ઓળખ છુપાવે છે અને ફ્રાન્સિસની જ આર્ટ ગેલેરીમાં નોકરી મેળવી લે છે.
આ બહુ મોટું પગલું છે. હવે એ ખાલી બહારથી જોનાર નથી રહ્યો, એ અંદર ઘૂસી ગયો છે
અને ત્યાં રહીને એ ફ્રાન્સિસને બારીકાઈથી જુએ છે. એનો બિઝનેસ કરવાની રીત, એની કલાની સમજ, પણ સાથે સાથે એની ક્રૂરતા, એનું વર્તન,
હા, કર્મચારીઓ સાથેનો વ્યવહાર અને ખાસ કરીને એની પોતાની દીકરી ક્લોઈ સાથેનો એનો ઠંડો અને ભાવના વગરનો સંબંધ, આ બધું જેફ નોટિસ કરે છે.
અને આ બધું જોઈને એના મનમાં પેલો જૂનો સવાલ પાછો વધુ ઘેરો બનતો હશે ને, કે મેં આ કેવા માણસને બચાવી લીધો.
બરાબર, શું મેં એક ખરાબ માણસને બચાવીને દુનિયાનું નુકસાન કર્યું છે?
આ વિચાર એને સતત આવ્યા કરે છે અને આ જ વિચાર કદાચ એના પછીના નિર્ણયો માટે એક જાતનું નૈતિક બહાનું બની જાય છે.
અહીંથી આપણને ખ્યાલ આવે છે કે જેફ અવિશ્વસનીય કથાકાર છે.
એ વાર્તા એવી રીતે કહે છે કે આપણને એની વાત સાચી લાગે.
હવે વાર્તામાં બીજો વળાંક આવે છે, ક્લોઈ. જેફ સમજી જાય છે કે ફ્રાન્સિસ સુધી પહોંચવાનો સીધો રસ્તો એની દીકરી છે.
ક્લોઈ કેવી છે?
ક્લોઈ બુદ્ધિશાળી છે, સંવેદનશીલ છે અને પોતાના પિતાના આવા વર્તનથી દુઃખી પણ છે. એટલે જેફ એકદમ યોજનાપૂર્વક એની નજીક જાય છે.
પોતાની જાતને કેવી રીતે રજૂ કરે છે?
એકદમ અલગ. સંવેદનશીલ, કલાનો શોખીન અને એના પિતાથી બિલકુલ ઉલટો. ક્લોઈ એના તરફ આકર્ષાય છે.
એમની વચ્ચે પ્રેમ સંબંધ શરૂ થાય છે.
હા, ક્લોઈ માટે તો એ સાચો પ્રેમ છે, પણ જેફ માટે? શરૂઆતમાં તો ચોક્કસ એ એની યોજનાનો જ એક ભાગ છે. જો કે કદાચ પછીથી એને પણ સાચી લાગણી થઈ હોય. બની શકે નવલકથા એવો ઈશારો કરે છે, પણ આખો સંબંધ એક મોટા જૂઠાણા પર ઊભો છે. આ જ તો નાટકીય વ્યંગ છે. આપણને, વાચકને સત્ય ખબર છે, પણ ક્લોઈ અજાણ છે અને આપણે જેફની આ રમત ચિંતા સાથે જોઈએ છીએ.
પછી તો વર્ષો વીતી જાય છે. જેફ ક્લોઈનો વિશ્વાસુ બની જાય છે. ગેલેરીમાં પણ એની સ્થિતિ મજબૂત થાય છે. ફ્રાન્સિસનો જમણો હાથ અને ભાવિ જમાઈ જેવો બની જાય છે.
અને આટલા વર્ષો પછી આખરે જેફ હિંમત એકઠી કરીને ફ્રાન્સિસને પેલું સત્ય કહે છે.
કયું સત્ય?
કે વર્ષો પહેલા સેન્ટા મોનિકા બીચ પર એનો જીવ બચાવનાર બીજું કોઈ નહીં પણ એ પોતે હતો.
ઓ, આટલા વર્ષે શું અપેક્ષા હશે એની? કદાચ કૃતજ્ઞતા કે પિતા જેવો સ્વીકાર?
હા, કદાચ એવું કંઈક. પણ ફ્રાન્સિસની પ્રતિક્રિયા એ તો જેફના પગ નીચેથી જમીન ખેંચી લે તેવી હોય છે.
શું કહે છે ફ્રાન્સિસ?
ફ્રાન્સિસ તો તિરસ્કારથી હસી કાઢે છે. કહે છે, એમાં શું મોટી વાત છે? તું ન હોત તો બીજું કોઈ બચાવી લેત. તે તો ખાલી એક મોકાનો ફાયદો ઉઠાવીને મારી દીકરી અને મારા ધંધામાં જગ્યા બનાવી છે.
બાપ રે, આ તો ધારણા કરતા સાવ ઉલટું થયું. જેફની આખી પોતાની બનાવેલી વાર્તા જ ભાંગી પડી હશે.
બિલકુલ. એને સમજાયું કે ફ્રાન્સિસની નજરમાં એ હજુ એક બહારનો માણસ, એક તકવાદી જ છે. આ અસ્વીકાર જેફને ખૂબ દુઃખી કરે છે અને અહીંથી જેફની વાર્તાનો રંગ વધુ ઘેરો બને છે.
એટલે હવે કથાકાર સામે મોટો ખુલાસો કરે છે.
હા, પહેલો મોટો વળાંક. જેફ કહે છે, તે દિવસે બીચ પર ફ્રાન્સિસ અકસ્માતે નહોતો ડૂબી રહ્યો.
તો?
તે આત્મહત્યાનો પ્રયાસ કરી રહ્યો હતો.
શું વાત કરો છો? આ તો આખી બાજી જ પલટી ગઈ. મતલબ જેફનો બચાવ એ ખરેખર તો ફ્રાન્સિસના ઈરાદામાં દખલ હતી.
બરાબર. આ સત્ય જેફ પર એકદમ નવી અને ભારે નૈતિક જવાબદારી નાખી દે છે. હવે એ ખાલી બચાવનાર નથી, પણ એક એવા જીવનનો રખેવાળ છે જે જીવવા જ નહોતું માંગતું.
એટલે એને એમ લાગવા માંડે છે કે ફ્રાન્સિસના પછીના ખરાબ વર્તન માટે ક્યાંક ને ક્યાંક પોતે જવાબદાર છે, કારણ કે એણે જ એને જીવવા મજબૂર કર્યો.
હા, એવું જ કંઈક. શું આ એના મનનું સમાધાન છે કે ખરેખર એને એવું લાગે છે, એ કહેવું મુશ્કેલ છે. પણ આ વિચાર એને પકડી રાખે છે.
અને પછી અંતિમ વળાંક.
હા, સૌથી ભયાનક, જેફની કબૂલાતનો છેલ્લો હિસ્સો. વર્ષો પછી ફ્રાન્સિસનું મૃત્યુ થાય છે. બધાએ માને છે કે અકસ્માત હતો.
પણ
જેફ એરપોર્ટ લાઉન્જમાં આપણા કથાકારની આંખોમાં જોઈને એકદમ શાંતિથી કબૂલ કરે છે, એ અકસ્માત નહોતો.
એટલે
તેણે, જેફે, ફ્રાન્સિસના મૃત્યુનું કાવતરું ઘડ્યું હતું.
ઓ માય ગોડ, પણ શા માટે?
જેફનો તર્ક સાંભળો. એ કહે છે કે એણે પોતાની મૂળ ભૂલ સુધારવાની હતી. ફ્રાન્સિસને બચાવીને જે દુઃખ ઊભું થયું હતું તેને ખતમ કરવાની એની નૈતિક ફરજ હતી.
નૈતિક ફરજ? હત્યા કરવી?
એ હા, અને એણે હત્યાને અકસ્માત જેવી બનાવી દીધી જેથી ક્લોઈને દુઃખ ન થાય અને ગેલેરીની ઇમેજ પણ બગડે નહીં.
અને ફ્રાન્સિસના ગયા પછી
જેફેની જગ્યા લઈ લીધી, ક્લોઈ સાથે લગ્ન કર્યા અને આખું આર્ટ સામ્રાજ્ય એના હાથમાં આવી ગયું.
જાણે પહેલા એણે ફ્રાન્સિસનું જીવન બચાવ્યું, પછી એના જીવનમાં ઘૂસ્યો અને અંતેનું જીવન ખતમ કરીને એ જીવન પોતે જ ઓઢી લીધું. અને જે રીતે જેફ આ બધું કહે છે, શાંતિથી તર્ક આપીને, એ વધુ ડરામણું છે.
અને પછી વાત પૂરી થાય એટલે
અચાનક એમની ફ્લાઇટની જાહેરાત થાય છે.
જેફ ઊભો થાય છે, કથાકારનો આભાર માને છે, જાણે કોઈ સામાન્ય ગપસપ પૂરી થઈ હોય, અને ચાલ્યો જાય છે.
અને પેલો કથાકાર ત્યાં જ બેઠો રહી જાય છે, એક હત્યારાના ભયાનક રહસ્યના બોજ સાથે.
હવે શું કરશે? કોઈને કહેશે? ક્લોઈને જણાવશે? આ સવાલનો કોઈ જવાબ નથી. નવલકથા ત્યાં જ પૂરી થઈ જાય છે.
ખરેખર આ વાર્તા મગજને પકડી રાખે છે. જેફનું પાત્ર કેટલું જટિલ છે. એ ખરેખર ભાગ્યનો શિકાર હતો, જેમ એ દાવો કરે છે, કે પછી એણે બધું જાણી જોઈને ઠંડા કલેજે કર્યું?
નવલકથા જવાબ નથી આપતી, એ વાચક પર છોડે છે, અને એ જ એની ખૂબી છે.
આ પેલું ભાગ્ય વિરુદ્ધ સ્વતંત્ર ઈચ્છા વાળો સનાતન પ્રશ્ન છે.
હા, અને બીઢું, વાર્તા કહેવાની કળા અને સત્યનું સ્વરૂપ. જેફ કેવી ચતુરાઈથી પોતાની વાત રજૂ કરે છે, સત્યને વાળીને પોતાની જાતને સાચો સાબિત કરે છે.
એ યાદ અપાવે છે કે દરેક વાર્તાનો કોઈક હેતુ હોય છે અને દરેક કહેનાર પર વિશ્વાસ ન કરી શકાય.
અને પેલી ઓળખ અને ઝનૂનની વાત, જેફની જિજ્ઞાસા ક્યારે ઝનૂન બની ગઈ અને એમાં એ કેવી રીતે પોતાની જાતને ભૂલીને ફ્રાન્સિસ જેવો બનવા લાગ્યો?
શું કોઈના જીવનમાં આટલી હદે દખલ દેવાનો હક છે કોઈને?
અને પેલો હીરો કોમ્પ્લેક્સ, બચાવવાની ભાવના કેટલી ખતરનાક બની શકે? જેફનું શરૂઆતનું સારું લાગતું કામ કેવા ભયાનક અંત તરફ દોરી જાય છે?
પહેલા જીવન બચાવવાની જવાબદારી અને પછી મૃત્યુની. શું બચાવવું હંમેશા સારું જ હોય?
આ સવાલ ઊભો થાય જ. અને છેલ્લે પૈસા અને સત્તાનો પ્રભાવ, ફ્રાન્સિસનું જગત કેવું નૈતિકતા વગરનું છે.
અને જેફ જે બહારથી આવ્યો હતો એ પણ ધીમે ધીમે એમાં ખેંચાય છે અને અંતે એ જ બની જાય છે જેનો એ કદાચ તિરસ્કાર કરતો હતો.
લેખકે પ્રતીકોનો પણ બહુ જ સરસ ઉપયોગ કર્યો છે. માઉથ ટુ માઉથ એ જીવન આપવાની ક્રિયા પણ છે અને ઓળખનું હિંસક ટ્રાન્સફર પણ.
સમુદ્ર જ્યાં બધું શરૂ થયું, અંધાધૂંધી, અર્ધજાગ્રત મન, જીવન મૃત્યુની સરહદ.
અને કલા જગત પોતે જ્યાં દેખાવ, મૂલ્ય, સત્યતા બધું જ સંદિગ્ધ છે, પાત્રોના જીવન જેવું જ.
જેફના કેટલાક વાક્યો પણ યાદ રહી જાય છે. પેલું, જ્યારે તમે કોઈનું જીવન બચાવો છો ત્યારે તમે એમના માટે જવાબદાર બનો છો.
હા, આ તર્ક એ પોતાની દખલ અને અંતિમ કૃત્યને યોગ્ય ઠેરવવા વાપરે છે.
અને જે રીતે ફ્રાન્સિસનું અમાનવીકરણ કરે છે, માણસ નહીં શાર્ક જેવો હતો.
હા, જેથી એને ખતમ કરવાનું નૈતિક રીતે સહેલું લાગે. જો સામેવાળો માણસ જ નથી તો એ હત્યા નથી.
અને છેલ્લે પેલો અનુક્ત પ્રશ્ન, જે જેફ કથાકાર અને આપણા માટે છોડી જાય છે, મારી જગ્યાએ તમે હોત તો શું કરત?
સીધો નથી પૂછતો, પણ એ હવામાં તરતો રહે છે, આપણને પણ એની નૈતિક દ્વિધામાં સામેલ કરી દે છે.
ખરેખર આ નવલકથા માત્ર રોમાંચક નથી, પણ માનવીય મન, નૈતિકતા અને આપણે જે વાર્તાઓ કહીએ છીએ પોતાની જાતને અને બીજાને, એની શક્તિ પર ઊંડું ચિંતન કરાવે છે.
તો આ વાર્તામાંથી આપણે શું શીખ્યા? કદાચ એ કે વાર્તાઓ કેટલી તાકાતવર હોય છે.
હા, જીવન બચાવવા માટે પણ અને જીવન લેવાને સાચું ઠેરવવા માટે પણ.
અને એ પણ કે સત્ય કેટલું સાપેક્ષ હોઈ શકે છે અને આપણે કેટલી સહેલાઈથી પોતાની જાતને છેતરી શકીએ છીએ, ખાસ કરીને જ્યારે આપણી ઈચ્છાઓ અને ઝુનૂન આડે આવે.
આ સંવાદ અહીં પૂરો થાય છે. ફરી મળશું વિશ્વ સાહિત્યની બીજી અજોડ કૃતિ સાથે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.